એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જે આપણને આમ તો આપણી આસપાસની દુનિયાને જાણે પહેલીવાર જોઈ રહ્યા હોઈએ એમ નવા દ્રષ્ટિકોણથી જોતા શીખવી શકે. હા, આ પુસ્તક જોનાથન કલર દ્વારા લખાયેલું છે અને તે 20મી સદીના પ્રભાવશાળી ફ્રેન્ચ વિચારક રોલા બાર્થ પર આધારિત છે.
અને રોલા બાર્થ આજે પણ એટલા જ મહત્વના છે, કદાચ પહેલા કરતા પણ વધુ. કારણ કે આપણે સતત માહિતી, જાહેરાતો, સોશિયલ મીડિયા આ બધાના માહોલમાં જીવીએ છીએ, નહીં?
બરાબર.
તો બાર્થના વિચારો આપણને આ બધી બાબતો પાછળ છુપાયેલા સંદેશાઓને સમજવામાં, જેને કહીએ કે વાંચવામાં, મદદ કરે છે.
હા,
એ આપણને શીખવે છે કે ઘણીવાર જે સહજ કે કુદરતી લાગે છે તે ખરેખર તો ઘડવામાં આવેલું હોય છે.
બરાબર. તો આ ગહન વિચારોને આપણા સુધી સરળતાથી પહોંચાડનાર લેખક છે જોનાથન કલર.
હા,
તેઓ અમેરિકાના જાણીતા સાહિત્યક વિવેચક અને સિદ્ધાંતકાર છે. કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર. સ્ટ્રક્ચરલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરિઝમ અને ખાસ કરીને સેમિયોટિક્સ, એટલે કે સંકેતો અને તેના અર્થોનું વિજ્ઞાન,
હા, સેમિયોટિક્સ,
આ બધા વિષયોમાં તેમની મતલબ ગજબની પકડ છે.
બિલકુલ. અને એટલે જ તેઓ બાર્થ પર લખવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ ગણાય એમ કહી શકાય.
હા,
એક તો જુઓ, તેમને ફ્રેન્ચ વિચારધારા અને ખાસ કરીને બાર્થના સમયના બૌદ્ધિક વાતાવરણની ઊંધી સમજ છે.
ખરું.
પણ એથી વધુ મહત્વનું એ છે કે તેઓ અત્યંત જટિલ લાગતા વિચારોને પણ ખૂબ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવી શકે છે.
હા, એ બહુ જરૂરી છે.
દાણે કોઈ અઘરો વિષય ભણાવતો મિત્ર હોય એમ. તેઓ માત્ર સિદ્ધાંતોનું વિશ્લેષણ નથી કરતા, પણ એ સિદ્ધાંતો કેવી રીતે વિકસ્યા, તેમનો પ્રભાવ શું રહ્યો એ પણ દર્શાવે છે.
તો કલરનું આ પુસ્તક બાર્થ એ શું કહેવા માંગે છે મૂળભૂત રીતે?
મૂળભૂત રીતે જુઓ, આ બાર્થની બૌદ્ધિક યાત્રાનો એક નકશો છે.
અચ્છા.
તે બાર્થની જીવનકથા નથી, પણ તેમના વિચારો કેવી રીતે સમય સાથે બદલાયા, વિકસ્યા, એકબીજા સાથે જોડાયા એની વાત છે. પુસ્તકનો હેતુ બાર્થના જટિલ, ક્યારેક આમ થોડા અટપટા લાગતા લખાણો અને વિચારોને સામાન્ય વાચક માટે સુલભ બનાવવાનો છે.
બરાબર.
અને પુસ્તકે એ વાત પર ખાસ ભાર મૂકે છે કે બાર્થ કોઈ એક વાદ કે સિદ્ધાંતના ચોકઠામાં બંધાયેલા નહોતા. તેમની પાસે તૈયાર જવાબો નહોતા, પણ સતત સવાલો પૂછવાની, પરિચિત વસ્તુઓને પણ શંકાની નજરે જોવાની એક પદ્ધતિ હતી,
એક રીત હતી. હા.
એમનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય પ્રોજેક્ટ એ હતો કે આપણી સંસ્કૃતિ જે બાબતોને કુદરતી કે સ્વાભાવિક ગણી લે છે તેની પાછળ રહેલી રચનાને, તેની પાછળની વિચારધારાને ખુલ્લી પાડવી.
હા, એ જે પરિચિત છે ને અજાણ્યું બનાવવું.
બરાબર. આ પુસ્તક બાર્થના મુખ્ય કાર્યો જેવા કે મિથોલોજીઝ, એઝેડ, ધ ડેથ ઓફ ધી ઓથર, ધ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ અને કેમેરા લુસિડાને આવરી લે છે અને સમજાવે છે કે આ બધા કાર્યો આ મુખ્ય ઉદ્દેશ્ય સાથે કેવી રીતે જોડાયેલા છે.
સરસ. ચાલો તો આ બૌદ્ધિક યાત્રામાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ બાર્થના પ્રારંભિક અને કદાચ સૌથી પ્રખ્યાત કાર્યથી, મિથોલોજીઝ, 1957માં આવેલું.
હા, ચોક્કસ.
કલર સમજાવે છે કે આ પુસ્તકમાં બાર્થે રોજિંદા જીવનની સાવ સામાન્ય લાગતી વસ્તુઓ, જેમ કે કુસ્તીની રમત હોય, વાઇન હોય, ડિટર્જન્ટની જાહેરાતો, આ બધાનું વિશ્લેષણ કર્યું. પણ આ કંઈ ખાલી મનોરંજન માટે નહોતું, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. બાર્થ આ બધી વસ્તુઓમાં છુપાયેલા મિથ, એટલે કે સાંસ્કૃતિક કથાનકોને ઉઘાડા પાડી રહ્યા હતા.
મિથ
એટલે શું?
બરાબર.
જો, તેમના માટે મિથ એ કોઈ પ્રાચીન દંતકથા નથી, પણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સમાજ અમુક સાંસ્કૃતિક વિચારો કે મૂલ્યોને કુદરતી બનાવી દે છે. જાણે કે તે હંમેશાથી એવાય હોય, સનાતન સત્ય હોય. સરળ ભાષામાં કહીએ તો મિથ ઇતિહાસને પ્રકૃતિમાં બદલી નાખે છે.
દાખલો આપી શકો? ચોક્કસ. દાખલા તરીકે કોઈ ક્રીમની જાહેરાત જુઓ. એ ફક્ત ગોરાપણાનું વચન નથી આપતી, પણ એની સાથે સફળતા, ખુશી, સ્વીકૃતિ જેવા ખ્યાલોને એવી રીતે જોડી દે છે કે જાણે ગોરો રંગ જ આ બધા માટે કુદરતી માર્ગ હોય.
ઓ, એટલે એમ વાત છે. મને યાદ છે તમે પેલું પેરિસ મેચ મેગેઝિનના કવરનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં એક કાળો સૈનિક ફ્રેન્ચ ધ્વજને સલામી આપે છે.
હા,
એ પણ આવું જ એક મિથ રચતું હતું નહીં?
ચોક્કસ. બાર્થે એનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે કેવી રીતે આ છબી ફ્રેન્ચ સામ્રાજ્યની ઉદારતાનું મિથ રચે છે, જ્યારે વાસ્તવિકતામાં રહેલા ઉપનિવેશવાદ અને અસમાનતા પર પડદો પાડી દે છે. આ છબી એક ચોક્કસ રાજકીય સંદેશને કુદરતી અને ગર્વ લેવા જેવો બનાવી દે છે. બાર્થ કહે છે કે આપણી આસપાસ આવી અસંખ્ય મિથ કાર્યરત હોય છે, જે આપણી વિચારસરણીને અજાણતા જ ઘડે છે.
બાપરે, આ તો ખરેખર આંખ ઉગાડનારી વાત છે. પછી બાર્થ સ્ટ્રક્ચરલિઝમ તરફ વળ્યા એવું કહેવાય છે, એ શું હતું?
હા, 1960ના દાયકામાં તેઓ ભાષાશાસ્ત્રી ફર્ડિનાન્ડ ડી સોસ્યુરથી ખૂબ પ્રભાવિત થયા.
સોસ્યુરે કહ્યું હતું કે ભાષા એક સંરચના છે, નિયમોની એક સિસ્ટમ છે.
બરાબર.
તો બાર્થે વિચાર્યું, જો ભાષા એક સિસ્ટમ હોય તો સંસ્કૃતિની અન્ય બાબતો જેમ કે ફેશન, ખોરાક, રીત રિવાજો, શું એ પણ એક સિસ્ટમ, એક ભાષા જ હોવી જોઈએ?
રસપ્રદ વિચાર છે.
તેમણે આ સંકેતોના વિજ્ઞાન એટલે કે સેમિયોલોજીને વિકસાવવાનો પ્રયાસ કર્યો. એલિમેન્ટ્સ ઓફ સેમિયોલોજી અને ખાસ કરીને ધ ફેશન સિસ્ટમ આ પ્રયાસના ભાગરૂપે હતા.
ધ ફેશન સિસ્ટમ, એમાં શું હતું?
એમાં તેમણે ફેશન મેગેઝિનોનું વિશ્લેષણ કર્યું અને બતાવવાનો પ્રયત્ન કર્યો કે કપડાની પસંદગી પાછળ પણ એક આખું વ્યાકરણ કામ કરે છે.
ફેશનનું વ્યાકરણ? આ તો મતલબ ગજબ કહેવાય. પણ શું તેઓ આ વૈજ્ઞાનિક અભિગમથી સંતુષ્ટ રહ્યા?
ના, લાંબો સમય નહીં. કલર દર્શાવે છે કે બાર્થને ધીરે ધીરે સમજાયું કે અર્થ ફક્ત સંરચનામાં બંધાયેલો નથી હોતો. અર્થ વધુ ચંચળ હોય છે, વધુ બહુ લેયર્ડ હોય છે.
ઓકે.
એસ ઝેડ 1770માં જે આવ્યું એમાં સ્પષ્ટ દેખાય છે.
એસઝી, એમાં શું હતું?
આ પુસ્તકમાં તેમને બાલઝાકની એક ટૂંકી વાર્તાનું જાણે પાને પાનું ઉખેડીને વિશ્લેષણ કર્યું.
અને વિશ્લેષણમાં શું મળ્યું? શું તેમણે વાર્તાનો કોઈ એક સાચો અર્થ શોધી કાઢ્યો?
ના ના, બલકે તેથી ઉલટું. તેમણે બતાવ્યું કે એક જ વાર્તામાં કેટલા બધા અર્થોના તાણાવાણા ગોથાયેલા હોય છે.
અચ્છા.
તેમણે 5 અલગ અલગ કોડ કે કહીએ કે લેન્સ દ્વારા વાર્તાને વાંચી, ક્યાં રહસ્ય છુપાયેલું છે, ક્યાં પાત્રોના લક્ષણો ઉભરી આવે છે, ક્યાં સાંસ્કૃતિક માન્યતાઓ ડોકાય છે, વગેરે વગેરે. આ દ્વારા તેમણે સાબિત કર્યું કે લખાણ કોઈ બંધ તિજોરી નથી, પણ અર્થોનું એક ખુલ્લું મેદાન છે.
ઓકે.
અહીં જ તેમણે વાચનીય, રીડરલી અને લેખનીય, રાઇટરલી લખાણનો ભેદ પાડ્યો.
વાચનીય અને લેખનીય, એ જરા સમજાવશો?
હા. વાચનીય લખાણ એ છે જે આપણને તૈયાર અર્થ આપે છે, આપણે બસ તેને ગ્રહણ કરવાનું હોય, જેમ કે મોટાભાગની લોકપ્રિય વાર્તાઓ. પણ લેખનીય લખાણ આપણને પડકાર ફેંકે છે, આપણને વિચારવા મજબૂર કરે છે, આપણને અર્થ નિર્માણમાં ભાગીદાર બનાવે છે. બાર્થ કહે છે કે ઉત્તમ વાચક એ છે જે કોઈપણ લખાણને લેખનીય રીતે વાંચી શકે, તેના છુપાયેલા અર્થોને ખોલી શકે. આ જ ખ્યાલ વાચકનો જન્મ તરીકે ઓળખાયો.
વાચકનો જન્મ? આ વાત તેમના પ્રખ્યાત નિબંધ ધ ડેથ ઓફ ધી ઓથર 1967 સાથે જોડાયેલી લાગે છે. પણ ઘણા લોકો આ શીર્ષકથી ગેરમાર્ગે દોરાય છે, નહીં?
હા, બિલકુલ. લેખકનું મૃત્યુ એટલે લેખકને મારી નાખવાની વાત નથી.
હા હા.
તેનો અર્થ એ છે કે લખાણનો અર્થ લેખકના ઇરાદામાં બંધાયેલો નથી, એનાથી મુક્ત છે.
બરાબર.
એકવાર લખાણ વાચક પાસે પહોંચે પછી લેખકનું નિયંત્રણ રહેતું નથી, એમ સમજો. બાર્થ કહે છે કે લખાણ એ કોઈ એક વ્યક્તિની મૌલિક રચના નથી, પણ સંસ્કૃતિના અસંખ્ય કેન્દ્રોમાંથી લીધેલા અવતરણોનો વણાટ છે.
વાહ, સરસ રૂપક છે.
અને વાચક આ વણાટના જુદા જુદા દોરાઓને પકડીને પોતાનો અર્થ રચે છે, એટલે લેખક નહીં પણ વાચક અર્થનો કેન્દ્ર બને છે.
અને આ અર્થ રચવાની પ્રક્રિયા માત્ર બૌદ્ધિક નથી હોતી, એવું પણ બાર્થે કહ્યું ને? પેલું ધ પ્લેઝર ઓફ ધ ટેક્સ્ટ 1973માં આવ્યું એમાં.
એકદમ સાચું. અહીં બાર્થ વાંચનાના અનુભવમાં શરીર અને ભાવનાઓના મહત્વ પર ભાર મૂકે છે.
શરીર અને ભાવનાઓ?
હા. તેમણે બે પ્રકારના આનંદની વાત કરી, પ્લેઝર અને જુઇસન્સ.
પ્લેઝર અને જુઇસન્સ.
પ્લેઝર એટલે આરામદાયક આનંદ, જે આપણી જાણીતી માન્યતાઓ અને રુચિને પુષ્ટિ આપે, જેમ કે આપણી ગમતી સિરિયલ જોવી કે મનપસંદ લેખકને વાંચવા, એમાં મજા આવે પણ કશું બદલાતું નથી.
સમજાયું.
પણ જુઇસન્સ કંઈક અલગ છે. એ તીવ્ર છે, ઉન્માદ જેવો, ક્યારેક અસ્વસ્થ કરી દે તેવો અનુભવ છે.
ઓહો.
એવો અનુભવ જે આપણી ધારણાઓને હચમચાવી નાખે, આપણી ઓળખના પાયા હલાવી દે, એ આપણને આપણી સુરક્ષિત દુનિયામાંથી બહાર ખેંચી લાવે છે.
વાહ. એટલે કે વાંચન આપણને માત્ર માહિતી જ નથી આપતું, પણ આમ હચમચાવી પણ શકે છે. પછીના સમયમાં બાર્થ પોતાના અંગત અનુભવો તરફ વધુ વળ્યા હોય એવું લાગે છે, ખરું?
હા, ચોક્કસ. તેમના પછીના કાર્યોમાં એક આત્મકથાત્મક વળાંક દેખાય છે. રોલન્ડ બાર્થ્સ બાય રોલન્ડ બાર્થ્સ માં તેઓ પોતાના જીવન અને વિચારોને ટુકડાઓમાં રજૂ કરે છે, મૂળાક્ષર પ્રમાણે, જાણે પોતાની જાતને જ એક લખાણ તરીકે વાંચી રહ્યા હોય.
અરે વાહ.
પછી એ લવર્સ ડિસ્કોર્સ ફ્રેગમેન્ટ્સમાં તેઓ પ્રેમમાં પડવાના અનુભવની ભાષાને સમજવાનો પ્રયાસ કરે છે. પ્રેમીના મનમાં ચાલતા વિચારો, ડર, આશાઓ, રાહ જોવી, આ બધી લાગણીઓ જાણે એક અલગ જ વ્યાકરણ ધરાવે છે,
પ્રેમનું વ્યાકરણ.
અને અંતે કેમેરા લુસિડા 1980માં, જે તેમણે પોતાની માતાના મૃત્યુ પછી લખ્યું. આ પુસ્તક ફોટોગ્રાફી વિશે છે, પણ લાગે છે કે એનાથી કંઈક વધુ છે.
હા, ખરેખર તો તે સ્મૃતિ, નુકસાન અને શોક વિશે છે.
અહીં તેઓ સ્ટુડિયમ અને પંક્ટમનો ખ્યાલ આપે છે.
સ્ટુડિયમ અને પંક્ટમ?
સ્ટુડિયમ એટલે ફોટોનો સામાન્ય સાંસ્કૃતિક અર્થ, જે આપણે બધા સમજી શકીએ. ફોટો શું કહેવા માંગે છે એની સામાન્ય સમજ.
બરાબર.
પણ પંક્ટમ એ ફોટોની કોઈ એવી નાનકડી અણધારી વિગત છે જે સીધી આપણા હૃદયને વિધી નાખે છે, આપણને વ્યક્તિગત રીતે સ્પર્શી જાય છે.
ઓહ.
એ વિગત આપણને ફોટોની વાસ્તવિકતાનો અહેસાસ કરાવે છે કે આ ખરેખર બન્યું હતું. બાર્થ માટે તેમની માતાનો એક જૂનો ફોટોગ્રાફ, જે તેમને તેમની માતાના સાચા સ્વરૂપનું દર્શન કરાવે છે, તે અંતિમ પંક્ટમ બની રહે છે.
હૃદયસ્પર્શી વાત.
હા. આ પુસ્તક બતાવે છે કે કેવી રીતે એક છબી ભૂતકાળ, પ્રેમ અને મૃત્યુ સાથે આપણને ભાવનાત્મક રીતે જોડી શકે છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે બાર્થના મુખ્ય વિચારોનો સાર કાઢવો હોય કલરના પુસ્તકના આધારે, તો શું કહી શકીએ? પહેલું તો મને લાગ્યું કે જે કુદરતી લાગે છે તેના પર સવાલ ઉઠાવવો.
બિલકુલ.
કારણ કે મોટા ભાગે તે સાંસ્કૃતિક રીતે ઘડાયેલું હોય છે અને કોઈક વિચારધારાને ટકાવી રાખે છે.
સાચી વાત. બીજું, લખાણને બંધિયાર વર્ક તરીકે નહીં, પણ અર્થોના ખુલ્લા મેદાન, ટેક્સ્ટ તરીકે જોવું.
હા. અને ત્રીજું, વાચકનો જન્મ અર્થ ફક્ત લખાણમાં નથી, વાચક તેને સક્રિય રીતે બનાવે છે.
ચોક્કસ. ચોથું, બધું જ એક સંકેત પ્રણાલી છે. ફેશનથી લઈને ખોરાક સુધી બધું જ એક ભાષા બોલે છે, જેને આપણે સમજી શકીએ છીએ જો ધ્યાન આપીએ તો. અને પાંચમું, અર્થઘટનમાં આનંદ અને શરીરનું મહત્વ. આપણો કળા સાથેનો સંબંધ માત્ર બૌદ્ધિક નથી, પણ ભાવનાત્મક અને શારીરિક પણ છે. પેલું પ્લેઝર અને જુઇસન્સ.
હા, એ બહુ રસપ્રદ છે. આપણા ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ ને કેવી રીતે અમુક ફિલ્મો કે ગીતો આપણને હળવાશ આપે છે, એ થયું પ્લેઝર.
બરાબર.
જ્યારે અમુક કળાકૃતિઓ કે કોઈ સામાજિક ઘટના આપણને અંદરથી હલાવી દે છે, એ કદાચ જુઇસન્સ કહેવાય.
હા, કહી શકાય. એ આપણને વિચારવા મજબૂર કરે, અસ્વસ્થ કરે.
કલરનો પુસ્તક બાર્થના કેટલાક ધારદાર અવતરણો જેવા વિચારોને પણ સામે લાવે છે. જેમ કે પહેલું, મિથ એક પ્રકારનું ભાષણ છે જે ઇતિહાસને પ્રકૃતિમાં પરિવર્તિત કરે છે.
આ ખરેખર યાદ રાખવા જેવું છે. હા, કારણ કે તે આપણને સતર્ક કરે છે. જ્યારે કોઈ વિચાર કે વસ્તુને હંમેશાથી આવી જ છે અથવા સ્વાભાવિક કહીને રજૂ કરવામાં આવે, ત્યારે પૂછવું જોઈએ કે આની પાછળ કોનો ઇતિહાસ છુપાયેલો છે, કોના હિત છુપાયેલા છે.
બરાબર. બીજું, ટેક્સ્ટ, લખાણ એ સંસ્કૃતિના અસંખ્ય કેન્દ્રોમાંથી લીધેલા અવતરણોનો વણાટ છે. આ મને ખૂબ ગમ્યું. જાણે બધું જ જોડાયેલું છે.
હા, આ આપણને યાદ અપાવે છે કે કશું જ સંપૂર્ણપણે મૌલિક નથી. દરેક વિચાર, દરેક રચના બીજા અનેક વિચારો અને રચનાઓ સાથે જોડાયેલી છે, અને વાચક તરીકે આપણું કામ આ વણાટને ઉકેલવાનું છે, તેમાંથી નવા અર્થો શોધવાનું છે.
અને ત્રીજું, પેલું જુઇસન્સ વિશે. જુઇસન્સ એ ક્ષણ છે જ્યારે સ્વની સુસંગતતા ખોવાઈ જાય છે, જ્યારે વાચક તેના ઐતિહાસિક સાંસ્કૃતિક પાયામાં અસ્થિર થઈ જાય છે. આ થોડું ડરામણું પણ લાગે.
હા, કદાચ. પણ તે મુક્તિદાયક પણ છે. તે આપણને આપણી જડ માન્યતાઓ અને સીમાઓમાંથી બહાર કાઢે છે. એ ક્ષણ જ્યારે કળા આપણને માત્ર આનંદ જ નથી આપતી, પણ આપણી જાતને આપણી દુનિયાને જોવાની રીત બદલી નાખે છે.
અને છેલ્લું, પેલું પંક્ટમ વિશે. ફોટોગ્રાફીમાં પંક્ટમ એક વિગત છે જે મને ચોંટે છે. તે સાક્ષી પૂરે છે કે આ થઈ ચૂક્યું છે.
હા, આ સમજાવે છે કે શા માટે અમુક ફોટોગ્રાફ્સ આપણને આટલા ઊંડાણપૂર્વક સ્પર્શી જાય છે. તે ફોટોની કોઈ વિગત ભૂતકાળના સત્યને, કોઈ વ્યક્તિના અસ્તિત્વને સીધું આપણી સામે લાવી દે છે અને એકદમ અંગત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે.
તો હવે મુખ્ય સવાલ, આ બધા જટિલ લાગતા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ માત્ર બૌદ્ધિક કસરત જ છે?
ના ના, જરાય નહીં. પહેલો અને સૌથી સ્પષ્ટ ઉપયોગ છે મીડિયા સાક્ષરતા. બાર્થમાં વિચારો આપણને જાહેરાતો, સમાચારો, નેતાઓના ભાષણો, સોશિયલ મીડિયા પર દેખાતી વસ્તુઓ, એ બધા પાછળના મિથને ઓળખતા શીખવે છે.
કેવી રીતે?
આપણે પૂછી શકીએ કે આ સંદેશ દ્વારા શું કુદરતી બનાવવામાં આવી રહ્યું છે, કઈ વાત છુપાવવામાં આવી રહી છે. આ આપણને વધુ જાગૃત નાગરિક બનાવે છે, વધુ જાગૃત ગ્રાહક બનાવે છે.
બરાબર. અને વાંચન વિશે શું? પુસ્તકો, ફિલ્મો?
પેલો લેખકના મૃત્યુ અને વાચકના જન્મનો વિચાર એ આપણને વધુ આત્મવિશ્વાસથી વાંચવા પ્રેરે છે. પુસ્તક, ફિલ્મ કે કળાનો સાચો અર્થ શોધવાની ચિંતા છોડીને આપણે પૂછી શકીએ કે આ મારા માટે શું અર્થ ધરાવે છે, મારા જીવન સાથે કેવી રીતે જોડાય છે.
હા, આનાથી દબાણ ઓછું થાય.
બરાબર. અને આપણો કળા સાથેનો સંબંધ વધુ અંગત અને સર્જનાત્મક બને છે.
અને શું આ વિચારો આપણી અંગત જિંદગી, આપણી લાગણીઓને સમજવામાં પણ મદદ કરી શકે?
ચોક્કસપણે. એક તો આપણી પસંદ નાપસંદ, આપણી ઓળખ કેવી રીતે સંસ્કૃતિ દ્વારા ઘડાય છે તે સમજવામાં મદદ મળે છે.
ઓકે.
અને પેલું એ લવર્સ ડિસ્કોર્સ કે કેમેરા લુસિડા જેવા કાર્યો, એ પ્રેમ અને શોક જેવી ઊંડી લાગણીઓને પણ એક ભાષા તરીકે જુએ છે. એ સમજવાથી કે આપણી અત્યંત અંગત લાગતી લાગણીઓ પણ ક્યાંક ને ક્યાંક વહેંચાયેલા સાંસ્કૃતિક અનુભવનો ભાગ છે. કદાચ આપણને ઓછી એકલતા લાગે, આપણી લાગણીઓને વધુ સારી રીતે સમજી શકીએ.
ખરેખર. એટલે કલરનું પુસ્તક આપણને બતાવે છે કે રોલા બાર્થે કોઈ તૈયાર જવાબો નથી આપ્યા, પણ દુનિયાને જોવાની, સમજવાની અને સવાલો પૂછવાની એક નવી રીત આપી છે.
બરાબર. તેમણે વિચાર અને લાગણી, વિશ્લેષણ અને અનુભવને જોડ્યા.
હા, તેમની મુખ્ય દેન એ છે કે તેમણે આપણને શીખવ્યું કે વિવેચનાત્મક વિચારક બનવું એટલે શું. એટલે કે આપણી આસપાસના અસંખ્ય લખાણોનો સક્રિય વાચક બનવું અને સ્પષ્ટ દેખાતી બાબતો પર પ્રશ્નો ઉઠાવતા રહેવું.
તો આજના આ સંવાદના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
ચોક્કસ.
જો આપણે આવતીકાલે આપણા ન્યૂઝ ફીડમાં કે રસ્તા પર ચાલતા કોઈ એક જાહેરાત કે સમાચારને રોકાઈને બાર્થની નજરે જોવાનો પ્રયત્ન કરીએ, એ પૂછવાનો કે અહીં કયું મિથ રચાઈ રહ્યું છે, શું કુદરતી દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો આપણી દુનિયાને જોવાની રીતમાં શું ફરક પડી શકે?
સારો પ્રશ્ન છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આર ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.